આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને રશિયાએ સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રોમાં વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત પરિવર્તનની નીતિને મજબૂતીથી અનુસરીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023ની સરખામણીમાં 3 ગણું વધારવાની નેમ વ્યક્ત કરી. લોકસભામાં આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ 2025 પસાર અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે. સમાચાર વિગતવાર. ભારત અને રશિયાએ આજે સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રોમાં 16 કરારો પર હસ્તાક્ષર કર્યા. નવી દિલ્હીમાં 23મા ભારતીય રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત રશિયા મિત્રતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે શક્તિ પ્રદાન કરશે અને આ વિશ્વાસ બંને દેશો માટે એક સહિયારું ભવિષ્ય સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા આતંકવાદ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને ઉભા છે.
आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधा मिलाकर सहयोग किया है. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है.
યુક્રેન મુદ્દા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત હંમેશા યુક્રેન મુદ્દામાં શાંતિનું સમર્થક રહ્યું છે. તેમણે આ મામલાના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ભારત હંમેશા યોગદાન આપવા તૈયાર રહ્યું છે.
आज हमने क्षेत्रीय और वैश्विक मुद्दों पर भी चर्चा की. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा. हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं. भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा.
प्रधानमंत्री जणाव्यू कि बन्ने पक्षों यूरेशियन आर्थिक संघ साथ મુક્ત વેપાર કરારને વહેલાસર અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નોને સ્પર્શી રહ્યા છે.
15 વર્ષ પહેલે 2010 માં હમારી સાઝેદારી કો સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા દરજા મિલા. પિછલે 2.5 દશક સે ઉન્હોને અપને નેતૃત્વ ઓર દૂરદ્રષ્ટિ સે ઇન સંબંધો કો નિરંતર સિંચા હૈ. હર પરિસ્થિતિ મેં उनके नेतृत्व ने आपसी संबंधों को नई ऊंचाई दी है. भारत के प्रति इस गहरी मित्रता और अटूट प्रतिबद्धता के लिए मैं राष्ट्रपति पुतिन का, मेरे मित्र का हृदय से आभार व्यक्त करता हूं.
આ પહેલા આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન રાષ્ટ્રપતિનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી. સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ પુતિન 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતની મુલાકાતે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સુધારા કામગીરી અને પરિવર્તનની નીતિને મજબૂતીથી અનુસરીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના માર્ગ પર છે. નવી દિલ્હીમાં ભારત રશિયા બિઝનેસ ફોરમમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને રશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. તેમણે ભાર મૂક્યો કે પરસ્પર વિશ્વાસ એ કોઈપણ ભાગીદારીનો પાયો છે, પછી ભલે તે વ્યવસાયમાં હોય કે રાજદ્વારીમાં. તેમણે વધુમાં જણાવ્યું કે આ વિશ્વાસ ભારત રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે, જે બંને દેશોના સંયુક્ત પ્રયાસોને દિશા અને ગતિ પ્રદાન કરે છે. ભારત અને રશિયા દ્વિપક્ષીય કૃષિ વેપારને પ્રોત્સાહન આપવા અને ખાદ્યાન્ન અને બાગાયતી નિકાસમાં નવી તકો શોધવા માટે સંમત થયા છે. ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમના રશિયન સમકક્ષ ઓક્સાના લૂંટ વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં બંને પક્ષોએ નોંધ્યું કે ભારત રશિયા સંબંધો વિશ્વાસ, મિત્રતા અને પરસ્પર સહયોગ પર આધારિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના કુલ ઘરેલું ઉત્પાદન GDPમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023ની સરખામણીમાં 3 ગણું વધારવાની નેમ વ્યક્ત કરી. ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય અર્થ સમિટનો શુભારંભ કરાવતા શ્રી શાહે કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા બનાવાશે.
हमने तय किया है कि हम कुछ ही सालों में हर पंचायत में एक कोऑपरेटिव बनाएंगे. हमारे जो कोऑपरेटिव के मेंबर्स है वो 50 करोड़ से ज्यादा कोऑपरेटिव एक्टिव मेंबर बनाएंगे और जीडीपी में सहकारिता का योगदान 2023 से 3 गुना बढ़ाएंगे. ये 3 लक्ष्य अगर होते हैं तो कोई पीछे नहीं, हर एक व्यक्ति को काम करने का भी मौका मिलेगा.
આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે આગામી સમયમાં દેશમાં સહકાર ટેક્સી અને સહકાર વીમા સેવાઓ પણ અમલમાં આવશે.
સભી પ્રકાર કે ઇન્સ્યોરન્સ કોઓપરેટિવ બેઝિસ પર હોંગે ઓર હર ગાંવ મે 3 યુવા એસી રોજગારી પ્રાપ્ત કરેંગે જો કોઓપરેટિવ ઇન્સ્યોરન્સ કે એમ્બેસેડર હોંગે. જબ કોઓપરેટિવ મજબૂત હોતા હૈ તો ઓટોમેટિકલી કૃષિ, મત્સ્યપાલન, પશુપાલન ઓર ડેરી और ये चारों मजबूत होते हैं तो ग्रामीण विकास होए बगैर रह ही नहीं सकता.
समारोह ने संबोधता श्री साए कहू के बनासकांठा पंचमहल नु को ऑपरेशन एमोंग्स को ऑपरेटिव मॉडल जरूरी सुधारा बाद समग्र देश में लागू कराशे. आ समारोह दरमियान श्री शाह ना हस्ते सहकार सारथी पहल तेमज डिजिटल सेवाओं नो शुभारंभ करायो. શ્રી શાહે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં રમતગમત સંકુલ, રેલવે ઓવરબ્રિજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં પણ હાજરી આપી હતી. તેઓ બોડકદેવમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી કે મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ SIR ફેઝ 2ની શરૂઆતથી અત્યાર સુધીમાં 50 કરોડ 92 લાખથી વધુ મતદારોને મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં આશરે 51 કરોડ મતદારોમાંથી 99.9% મતદારોને આવરી લેવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 47 કરોડ ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. SIRનો બીજો તબક્કો 4 ડિસેમ્બરે 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થયો હતો. લોકસભાએ આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ 2025 પસાર કર્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત અન્ય કોઈપણ વસ્તુના ઉત્પાદન પર સેસ લાદીને આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ વધારવાનો છે. સેસમાંથી મળેલી રકમ જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચ કરવામાં આવશે. બિલ પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર હાનિકારક વસ્તુના ઉપયોગને રોકવા માંગે છે. તેમણે કહ્યું કે એકત્રિત કરાયેલ આ સેસ જાહેર આરોગ્ય અને સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન પદ સંભાળ્યા પછી આવતીકાલે પહેલીવાર ગુજરાતની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન તેઓ એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારત બેલ્જિયમ સામે ટકરાશે. આ મેચ ચેન્નઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે થોડી જ વારમાં શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને રશિયાએ સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રોમાં વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત પરિવર્તનની નીતિને મજબૂતીથી અનુસરી વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના GDPમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023ની સરખામણીમાં 3 ગણું વધારવાની નેમ વ્યક્ત કરી. લોકસભામાં આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકાર બિલ 2025 પસાર. અને ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન આવતીકાલે ગુજરાતની મુલાકાતે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.